நமோ நோயை சௌரியந்தானம், நமோ நோயை சௌரியந்தானம், நமோ நோய் சௌ ஆயிரியானம், நமோ நோய் சௌ விஜயானம், நமோ நோய் சௌ திகாலவர்த்தி சாவனம், ஓம்காரம் இன்னும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினர் காமதம் ஓஷதம் ஸ்ரீ ஓம்காராய நமோ நம. மங்களம் மகவானையோ மகிழமோ புத்தமோகி மங்களம் குறிக்கொண்டாரியோ ஜெயந்திரமோ சுமங்கலம் நம சுமரி சாராய் ஸ்வானம் பூத்தியா சகாஸ்தே ஜீ சுவாய் பரவாய
பத்மநந்தி பஞ்சவிசதி என சட்டோ அதிகார் உபாசக் சன்ஸ்கார் அதிகார் એની ગાથા 54 સુધી સ્વાધ્યાય થયો છે. 12 ભાવના 12 અનુપ્રેક્ષા ની વાત આચાર્ય પદ્મનંદીએ લીધી છે. અહીંયા ઉપાસક સંસ્કારમાં સાધક જીવને શ્રાવકને પાંચમે ગુણતાને એને 12 ભાવના 12 અનુપ્રેક્ષા હોય છે. એમાં આપણે 10 અનુપ્રેક્ષાનો વિચાર કર્યો. 10મી અનુપ્રેક્ષામાં લોક ભાવનાની વાત કરી. લોક અનુપ્રેક્ષા કે આ જન્મમાં જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધા સંયોગી સંબંધો છે, અને આ લોક આખો એવો છે કે એમાં જીવ અનંતકાળથી એવા સંયોગોને પ્રાપ્ત કરી રહ્યો છે. 14 રાજલોકની અંદર એ અનાદિથી છે, અને એ આ 14 રાજલોક છે એનો પણ કોઈ કરતા હારતા નથી. જીવ પોતે જ પોતાના ભાવથી એમાં રહ્યો છે અને પરિભ્રમણ કરી રહ્યો છે. એટલે જે કંઈ છે તે કોઈ શાશ્વત વસ્તુ નથી. જે કંઈ એ વેશ ધારી રહ્યો છે, ક્યારેક એ મનુષ્ય થાય છે, ક્યારેક તિર્યન થાય છે, ક્યારેક નારકી થાય છે, એમ ત્રસ પર્યાયમાં 2000 સાગરોપમનો કાળ વિતાવી અને ફરી પાછો એ ઇતુર નિગોદમાં ચાલ્યો જાય છે. નિત્ય નિગોદમાંથી જીવ નીકળ્યા પછીથી 2000 સાગરોપમનો કાળ ત્રસમાં રહે છે અને પાછો ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે, અને પછી પાછો ક્યારેક અનંતકાળ પછીથી ફરી પાછો એ ઇતર નિગોદમાંથી બહાર આવે છે. આમને આમ એ અનાદિનો એવા પરિભ્રમણો કર્યા જ કરે છે. અનાદિથી આવા જ પરિભ્રમણો થઈ રહ્યા છે, અને એને પરિભ્રમણો દરમિયાન જેટલા શરીર ધારણ કર્યા એ બધા શરીરના સંબંધે એને ક્યારેક કોઈક માતા તરીકે મળે છે, કોઈક પિતા તરીકે મળે છે, કોઈક જીવ પત્ની તરીકે કે કોઈક પુત્ર તરીકે મળે છે, તો એ બીજા ભાવમાં એને યાદ પણ રહેતું નથી, એના પછીના ભાવમાં એને કંઈ યાદ પણ આવતું નથી. એ જુદા જુદા ભાવમાં એ રીતે જુદા જુદા જીવો સાથે સંબંધમાં જોડાય છે, અને આ પ્રમાણે એ પરિભ્રમણ કરે છે અને એ દુઃખી થાય છે. એટલે પરિભ્રમણ કરતા જીવને કદી કોઈ સુખ તો પ્રાપ્ત થયું નથી, માત્ર આકુળતા જ થઈ છે પોતાના શરીરને કારણે, પોતે પ્રાપ્ત કરેલા સંયોગોને કારણે, અને એમાં પોતાને જે સ્વજનો પ્રાપ્ત થયા છે એમને કારણે. આ બધા નિમિત્ત કારણો છે. એ બધા નિમિત્તને લીધે થઈ અને જીવ પોતે દુઃખી થઈ રહ્યો છે. એ હંમેશા આકુળતામાં જ હોય છે. એટલે નિરાકુળ આકુળતા વિનાનું સુખ કે જેમાં પોતાના સ્વરૂપમાં આત્મામાં આત્માના પ્રદેશોમાં કોઈ કંપન ન હોય અને માત્ર શાંતિ સુખ આનંદ અને જ્ઞાનનો અનુભવ હોય એવી દશા જેને મોક્ષ કહેવામાં આવે છે એ તો એણે પ્રાપ્ત કરી જ નથી. એટલે હવે જો એ કંટાળ્યો હોય, હવે જો એ થાક્યો હોય, હવે એને આ બધા પરિભ્રમણનો ખ્યાલ આવ્યો હોય, હવે એ આ બધા વેશ ભજવી ભજવી અને એમાંથી પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો વિચાર કરતો હોય તો એણે હવે મોક્ષના સુખનો વિચાર કરવો જોઈએ. એટલે એવા નિરાકુળ મોક્ષ સુખની પ્રાપ્તિને માટે એને ઉપાયો કરવા જોઈએ. તેથી વિવેકી જીવે એવા મોક્ષની પ્રાપ્તિનો જ પ્રયત્ન કરવો જોઈએ એમ અહીંયા આચાર્ય ભગવાને લોક ભાવનામાં, લોક અનુપ્રેક્ષામાં વાત કરી. અને આ લોક ભાવનાનો સાધક જીવે વિચાર કરવાનો છે. હવે આગળ 55માં શ્લોકમાં કહે છે કે રત્નત્રય પરિપ્રાપ્તિ બોધિ સાતિવ દુર્લભા લબ્ધા કથમ કથમ ચિત્તે કાર્યોયત્નો મહાનિહ. રત્નત્રયની પ્રાપ્તિ અતિ 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 દુર્લભ છે. રત્નત્રય શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ રત્નત્રય છે. એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સ્વરૂપ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે. એને બોધિ પણ કહેવામાં આવે છે. આ 11મી ભાવના છે, બોધિ દુર્લભ ભાવના. આ રત્નત્રયની પ્રાપ્તિ જેને બોધિ કહેવામાં આવે છે એ બોધિ દુર્લભ ભાવના, એટલે એ બોધિ સહેલાઈથી પ્રાપ્ત થાય એમ નથી. એ પ્રાપ્ત કરવી એ દુર્લભ છે. જો તે કોઈ પણ ઉપાયે પ્રાપ્ત થઈ જાય તો પછી તેના વિષયમાં મહાન પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે રત્નત્રય સ્વરૂપ બોધિની પ્રાપ્તિની દુર્લભતાનો વિચાર કરવો એ બોધિ દુર્લભ ભાવના છે. અહીંયા સામાન્ય જીવને પ્રશ્ન થાય કે આ બોધિ દુર્લભ ભાવનામાં શું વિચાર કરવાનો? બોધિ દુર્લભ ભાવનામાં એનું સ્વરૂપ સમજીએ તો પછી વિચાર થાય. બોધિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એને રત્નત્રય કયા છે, એની પ્રાપ્તિનું નામ બોધિ. બોધ ઉપદેશ પ્રાપ્ત કરવો એનું નામ બોધિ નથી, પણ આવા રત્નત્રયને પ્રાપ્ત કરવા એનું નામ બોધિ છે. સમ્યક દર્શન થવું, સમ્યક જ્ઞાન થવું અને એવું સમ્યક ચારિત્ર પ્રગટ કરવું એનું નામ બોધિ છે. કેટલાક લોકો એમ માને છે કે જૈન થયા એટલે અમને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તો છે જ. હવે ચારિત્રની વાત લઈ લઈએ તો કે હવે ઉપવાસ આદિ કરીએ છીએ એટલે અમને એટલું ચારિત્ર છે ને, બહુ તો વધારે વિશેષતાથી તો પછી આ વેશ લઈ લઈએ એટલે કે મુનિ થઈ જઈએ તો પછી ચારિત્ર પણ થઈ જાય. અને એમ જે સાધુ થઈ જાય છે એ લોકો એમ માને છે કે અમને તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર છે, એટલે હવે અમારો તો મોક્ષ નિશ્ચિત થવાનો છે. અને મોટાભાગના લોકોને એમ જ છે, એનું કોઈ બીજું મહત્વ પણ નથી અને એના સ્વરૂપને જાણ્યું પણ નથી, એટલે એમને એનો ખ્યાલ પણ નથી આવતો કે આ વસ્તુ પ્રાપ્ત કરવી કેટલી અઘરી છે, દુર્લભ છે, એટલે કે અઘરું છે. પહેલું તો એ અઘરા કે સહેલાની વાત ત્યારે જ સંભવે કે જો તમારે એને પ્રાપ્ત કરવાનું હોય તો. કોઈ પણ વસ્તુ અઘરી છે કે સહેલી છે એનો વિચાર ક્યારે થાય? હિમાલય ઉપર, એવરેસ્ટ ઉપર પહોંચવું ખૂબ અઘરું છે, પણ હવે ખૂબ અઘરું હોય તો ભલે રહ્યું, અમારે ક્યાં જવું છે? અમારે જવું છે? અમારે તો જવું નથી, અઘરું હોય તો ભલે રહ્યું, એથી અમને કંઈ ફાયદો નથી. અમે ત્યાં એવરેસ્ટ પર જવા જ માંગતા નથી, પછી ક્યાં પ્રશ્ન રહ્યો? એ દુર્લભ છે કે અઘરું છે કે કેટલું વિકટ છે કે એનું વર્ણન વાંચીને શું કરવું શું ન કરવું આપણે કંઈ કરતા નથી. આપણે કરીએ છીએ, એવરેસ્ટ ઉપર જવું હોય તો કરીએ પ્રયત્ન કેટલું અઘરું છે ને શું છે ને બીજાને પૂછવા જઈએ. પણ જેને એવરેસ્ટ પર જવું જ નથી એ શુક્રા મગજમારીમાં પડે. એટલે આ બોધિ દુર્લભ ભાવનાનું પણ એવું જ છે. મોટાભાગના જીવો બિચારા ભોળા, અમે એને માટે બિચારા ભોળા શબ્દમાં મૂકીએ છીએ, પણ ખરેખર તો અંતરમાં તો અમે એમને પ્રમાદી સમજીએ છીએ. એ બિચારા ભોળા નથી પણ પ્રમાદમાં વર્તે છે. પણ છતાં એ બિચારા ભોળાને સમ્યક દર્શન શું છે, સમ્યક જ્ઞાન શું છે અને સમ્યક ચારિત્ર શું છે એનું ભાન જ નથી, એટલે એનો પુરુષાર્થ ક્યાંથી ઉપડે? સમ્યક દર્શન શું વસ્તુ છે એ દ્રવ્યશ્રુતનો ખૂબ અભ્યાસ કરે, ખૂબ સત્સંગ કરે અને શાસ્ત્રનો અભ્યાસ આત્માને લક્ષ્ય કરે કે મારે પોતાનું જે સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવું છે, એ રીતે જો અભ્યાસ કરે તો એમાં સમ્યક દર્શનની વાત આવે, તો એમાં એ વાત આવે કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. અને સમ્યક દર્શન વિશે જ આપણે વાત કરીએ છીએ વારંવાર, ઘણા બધા એને માટે થઈને શિબિર વગેરે સ્વાધ્યાયો ઘણું બધું કરવામાં આવ્યું છે. અને હજી એ જ વિષયને અમે તો એ જ વિષયને મુખ્ય રાખ્યો છે કે સમ્યક દર્શનની જ વાત, જ્યાં જઈએ ત્યાં પ્રભુ અમે તો એ જ વાત કરીએ છીએ. શિકાગોની શિબિરમાં એ જ વાત કરીને, હ્યુસ્ટનની શિબિરમાં પણ એ જ વાત કરી, અમે શરૂઆત પહેલેથી કરી તો પણ એનાથી જ વાત કરી. સમ્યકત્વનો પુરુષાર્થ જીવે આ જીવનમાં કરવા જેવું આ જ છે. અને એમાં તમે જેટલા ઊંડા ઉતરો, જેટલી ડેપ્થમાં જાઓ, એટલું તમને ભાન અને જ્ઞાન થાય કે શું સમ્યક દર્શન છે, એનું મહાત્મ્ય આવે. સમ્યક દર્શનનો હંમેશા વિચાર કર્યા કરીએ તો જ એ વાત બરાબર ખ્યાલમાં આવે, અને પછી સમજાય કે એ કેટલું અઘરું છે, પછી એ સમજાય કે એ કેટલું દુર્લભ છે. એટલે એવા સમ્યક દર્શન, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સાથે જોવે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય, જેને આપણે સંકિત કહીએ, એમાં સમ્યક ચારિત્ર અંશે રહેલું હોય, ભલે ચોથું ગુણસ્થાન છે તે વખતે ચારિત્ર નથી એમ કહેવામાં આવે, અવિરતિ કહેવામાં આવે, અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે, તે છતાંય એ સંકિતની સાથે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય જ છે. કસાયની પહેલી ચોકડી અનંત અનુબંધ થાય તેવા અનંતાનુબંધી કસાય ગયા છે, અનંતાનુબંધી કસાય ગયા છે એટલે એ ચારિત્ર પ્રગટ થયું જ છે. હવે એને અનંતકાળ સુધી આ સંસારમાં ભવ કરવા નહીં પડે. અનંતાનુબંધી કસાય ગયો છે કેમ? કેમ કે એને આત્મામાં પોતે આત્માની સન્મુખ થઈને, સ્વરૂપની સન્મુખ થઈ અને પોતે એવા સ્વરૂપે પરિણમી જઈને અનુભવ કરીને જે પ્રાપ્ત કર્યું છે, એ પ્રાપ્ત થતા એનું જ્ઞાન, દર્શન અને શ્રદ્ધા એ ત્રણે ત્રણ બરાબર થયા છે. હવે એને જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એની બરાબર અનુભવ સહિતની શ્રદ્ધા વર્તે છે, એટલે હવે એને એવા કસાયો થતા નથી, તીવ્ર કસાયો થતા નથી. જો તીવ્રતા એ જ માત્ર અનંતાનુબંધીનું કારણ છે એમ નથી, આપણે મોક્ષ માર્ગ પ્રકાશમાં એ વાત કરી ગયા કે તીવ્ર કસાયો તો છે પણ એ સિવાય પણ બીજું કંઈક છે કે જેને કારણે એને અનંત અનુબંધ થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં બહુ સરસ રીતે વાત પંડિતજીએ લીધી અને તર્ક દ્વારા એ સમજાવવામાં આવ્યું કે માત્ર એ તીવ્ર કસાય છે, તીવ્ર રાગ અને દ્વેષ અને ક્રોધના ભાવ છે, એથી કંઈ અનંતબંધ થાય એમ નથી. એવા તીવ્ર કસાયોને કારણે તો એ નરકમાં જાય, બરાબર એની ગતિ એવી થાય, પણ એનો અર્થ એવો નથી કે એને અનંત અનુબંધ થાય. નરકમાં તો શ્રેણિક મહારાજા પણ ગયા છે, કૃષ્ણ ભગવાન પણ ગયા છે, જે આવતી 24મી તીર્થંકર થવાના છે, અને ત્યાંથી નરકમાંથી નીકળી અને સીધા મનુષ્ય થઈને તીર્થંકર થવાના છે. પહેલા તીર્થંકર થવાના છે શ્રેણિક મહારાજા. એટલે એવા તીવ્ર કસાયોને કારણે યુદ્ધ વગેરે કર્યા હોય, બધું કર્યું હોય, એટલે એ નરકમાં તો જાય, પણ તે છતાંય એથી અનંત અનુબંધ નથી થતા. તો અનંતાનુબંધીનું કારણ શું છે? અનંતાનુબંધીનું કારણ ગૃહિત મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એકલું નહીં પણ ગૃહિત મિથ્યાત્વ છે, એમ કહીએ તો બરાબર સમજાઈ જાય એવું છે. જાણી જોઈ અને જે અધર્મ છે તેને ધર્મ માને, જાણી જોઈને એ જે અસદગુરુ છે, કુગુરુ છે, એને સદગુરુ માને, અને જાણી જોઈને એ કુદેવ છે એને દેવ માને. જીનેશ્વર ભગવાન દેવ છે અને જે છઠ્ઠે સાતમે ગુણસ્થાને છે એવા મુનિ, એવા આચાર્ય ભગવાન, એવા ઉપાધ્યાય ભગવાન, એ ખરેખર સાચા ગુરુ છે, ઉપદેશક છે. છઠ્ઠું ગુણસ્થાન છે તે ઉપદેશકનું છે, એવું એને શ્રદ્ધામાં હોવું જોઈએ. અને એ પરંપરાએ, કઈ પરંપરાએ, કે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે ઉદ્ભવ્યું છે અને જેની રચના ગણધર ભગવાને કરી છે, અને એ આગળ પરંપરાએ એટલે કે અનુભવ સહિત જેમણે આચાર્યોએ લખ્યું છે, પોતે એનો પહેલા અનુભવ કર્યો અને પછી એણે લખ્યું, એમણે લખ્યું છે, એ શાસ્ત્ર છે, એ ધર્મ છે. એટલે એવા દેવગુરુ અને ધર્મની જેને યથાર્થ શ્રદ્ધા થાય છે એ સાચો સમકીતી છે. એ સાચા અર્થમાં સમકીતી છે. એટલે અહીંયા અનુભવ સહિત જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરે છે એની શ્રદ્ધા પણ સાચી થાય છે, અને એવી સાચી શ્રદ્ધા થવાને કારણે દેવગુરુ અને શાસ્ત્રની સાચી યથાર્થ શ્રદ્ધા થાય છે. અને એમાં છ દ્રવ્યની પણ યથાર્થ શ્રદ્ધા થાય છે, નવ તત્વની પણ યથાર્થ શ્રદ્ધા થાય છે, એટલે એને અનંતાનુબંધી કસાય જાય છે. અનંતાનુબંધી કસાય જવાનું કારણ, તીવ્ર કસાય ન થવાનું કારણ એ એની સાચી સમ્યક શ્રદ્ધા છે. માત્ર તીવ્રતા જાય છે એમ નથી, પણ એ ગૃહિત મિથ્યાત્વ કુદેવ કુગુરુ ને કુશાસ્ત્રની શ્રદ્ધા, શ્રદ્ધા કહેતા એમાં અનુમોદના પણ આવી જાય. તમે જાણે અજાણે એવા કુદેવ કુગુરુ ને કુશાસ્ત્રની અનુમોદના કરો છો, ઘણી વાર કરો છો, એ અનુમોદનાને છોડવી જોઈએ. અને માત્ર જિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, ગણધર ભગવાન અને એ જ આમન્યામાં રહેલા સાધક એવા આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ એમને જ સાચા સમ્યક માનવા જોઈએ અને એમની જ શ્રદ્ધા કરવી જોઈએ. એ સિવાય બીજું બધું જે જિનેશ્વર ભગવાનની આમન્યામાં નથી, એમની આજ્ઞામાં નથી, એ એમાંથી ઉદ્ભવેલું નથી, એ બધાની શ્રદ્ધાની અનુમોદના પણ કરવી ન જોઈએ. એ બધાની શ્રદ્ધાની અનુમોદના કરવી એનું નામ પણ એ તીર્થંકર ભગવાનની વિરાધના છે એમ કૃપાળુ દેવે કહ્યું છે. એક ટકો પણ શ્રદ્ધા અન્યની હોય, અન્ય શાસ્ત્રની, અન્ય ગુરુની કે અન્ય દેવની, તો પણ એ તીર્થંકર ભગવાનની વિરાધના છે એવું કૃપાળુ દેવે કહ્યું છે. એટલે શ્રદ્ધા બરાબર જ થાય, સમ્યક શ્રદ્ધા થાય છે, સાચા દેવગુરુ શાસ્ત્રની આ રીતે શ્રદ્ધા થાય છે અને શાસ્ત્રમાં આવેલા છ દ્રવ્યની શ્રદ્ધા થાય છે અને એ નવ તત્વની શ્રદ્ધા થાય છે, જીવ અને અજીવની બરાબર જેમ છે તેમ શ્રદ્ધા થાય છે અને પોતાનું સ્વરૂપ અનુભવ્યું છે એટલે એની બરાબર શ્રદ્ધા વર્તે છે, ત્યારે એ એવો જીવ અનંતાનુબંધી કસાયનો અભાવ કરી નાખે છે. હવે એને અનંતાનુબંધી કસાય થવાનો નથી, એટલે હવે એને અનંત અનુબંધ થવાના નથી. આ રીતે એને ચારિત્ર પણ છે, એટલે એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને અંશે ચારિત્ર સહિત જે છે એણે રત્નત્રયની પ્રાપ્તિ કરી છે. હવે એમાં એને વિશેષતાથી પૂર્ણતાથી ચારિત્રની પ્રાપ્તિ કરવાની બાકી રહે છે અને એવી પ્રાપ્તિને અર્થે જે નીકળ્યો છે એ પછી પૂર્ણપણે પરિગ્રહનો ત્યાગ કરી શકતો નથી, તો એને દેશ ત્યાગ વર્તે છે અને એ દેશ સંયમ લે છે, તો એવી દશા છે. એ પાંચમા ગુણસ્થાનની છે, એ શ્રાવકની દશા છે અને શ્રાવકને આ રીતે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર છે, હજી એને પૂર્ણતા પ્રગટ કરવાની બાકી છે, ત્યારે એને આ બધી ભાવના હોય અને એને એનું મહાત્મ્ય પણ સમજાય. સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું છે એને પણ, કેમ કે હજી ચારિત્ર પૂર્ણતા એ પ્રગટ નથી થયું ને, એટલે એને પણ એમ છે કે એની પૂર્ણતા રૂપે હું ક્યારે પ્રવર્તું, એ અતિ 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 દુર્લભ વસ્તુ છે. કેમ કે જ્યારે એ ચારિત્ર રૂપે, નિશ્ચય ચારિત્ર રૂપે થોડી ક્ષણો માટે પ્રવર્તે છે, એટલે કે પોતે નિર્વિકલ્પ આનંદની દશામાં જાય છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે આ અદભુત દશા છે અને એવી અદભુત દશા લાંબો ટાઈમ ટકતી નથી, લાંબો સમય સુધી રહેતી નથી અને પાછા બહાર આવી જવું પડે છે, એટલે એ અતિ દુર્લભ વસ્તુ છે. એમાં સ્થિરતા કરવી એ તો અતિ 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 દુર્લભ વસ્તુ છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત નિશ્ચય સમ્યક ચારિત્ર રૂપે સ્થિરતા થવી એ મોક્ષનો માર્ગ છે અને એમ કરતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એટલે એવા રત્નત્રયની પ્રાપ્તિ એ દુર્લભ છે. અને જો તે કોઈ પણ ઉપાયે પ્રાપ્ત થઈ જાય તો પછી તેના વિષયમાં મહાન પ્રયત્ન કરવો જોઈએ. તેના વિષયમાં પ્રયત્ન કેવો થવો જોઈએ? મહાન પ્રયત્ન થવો જોઈએ. સામાન્ય પ્રયત્નની વાત નથી. આપણે સામાન્ય રીતે વ્યવહારમાં કહીએ છીએ કે ભાઈ તન મન અને ધનથી પ્રયત્ન બધી રીતે કર, બધું તારું લગાડી દે, સર્વસ્વ એમાં લગાડી દે, એમ કહીએ છીએ ને આપણે. અહીંયા પણ એમ જ છે. એમાં જો તન તારું નથી, મન પણ તારું નથી ને ધન પણ તારું નથી, કોઈ તારું કંઈ છે નહીં, બધી બાહ્ય વસ્તુઓ છે. તારો ભગવાન આત્મા છે, એના ભાવ છે એ જ તારા છે. એ ભાવમાં તું સ્વભાવે વર્તે એવા શુદ્ધ નિર્મળ ભાવ છે, એ દશાને તું પ્રગટ કર, એ દશાને તું પ્રગટ કર. વિભાવ ભાવે તારું પરિણમન થઈ રહ્યું છે એનાથી છૂટી અને સ્વભાવ ભાવે તું પરિણમન કર, બસ આ જ કરવા જેવું છે. એટલે આખો પુરુષાર્થ અંતરમાં થવાનો છે, અંતરમાં કરવાનો છે અને પ્રાપ્તિ પણ અંતરમાં કરવાની છે. આવી આ બોધિ દુર્લભ ભાવના, આવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પૂર્ણતાને પ્રગટ કરવાની ભાવના, એનો વારંવાર વિચાર કરવો. વિચાર માત્ર નહીં, એના ઉપર મનન મંથન ચિંતન કરવું. હું ક્યાં અટક્યો છું? હું ભગવાન આત્મા છું, હું સિદ્ધ સમાન છું. સમ્યક દર્શન એ કોઈ બહારથી આવતી વસ્તુ નથી, એ મારા સ્વભાવમાં પડેલી વસ્તુ છે, એને મારે પ્રાપ્ત કરવાની છે. હું શા માટે એને પ્રાપ્ત નથી કરતો? હું શા માટે બહાર દોડું છું? બહારમાંથી મને શેની પ્રાપ્તિ થાય છે? વિશ્લેષણ કરવાની એને જરૂર છે. બહારમાં જે વસ્તુ પ્રાપ્ત થઈ એ ખરેખર મારી છે, મારા સુધી પહોંચે છે, મારી સાથે આવે છે, કેટલો સમય એ મને સુખ આપે છે, આ રીતે અનેક પ્રકારે એ વિચાર કરે છે તો એને ખ્યાલ આવે છે કે ના, આ કોઈ વસ્તુ મારી નથી, કોઈ મને સુખ આપતું નથી, કોઈ મારું શરણ નથી. અને એમ આગળ વધતા વધતા સાચું શું છે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે. અને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા કરતા એને થાય છે કે ધર્મનો માર્ગ આખો, મુક્તિનો માર્ગ જે છે એ તો અંતરમાં પડેલો છે, એ તો મારો પોતાનો સ્વભાવ જ છે. અને એવા શુદ્ધ નિર્મળ સ્વભાવની પ્રાપ્તિ હું કરું, એટલે એ પર્યાયમાં એને હું પ્રાપ્ત કરું. એવા શુદ્ધ સ્વભાવને, જે મારું દ્રવ્ય છે તેને હું પર્યાયમાં પ્રાપ્ત કરું, એવો એને નિર્ણય થાય છે. અને એવો નિર્ણય થતાં હવે જે બાકી રહ્યું તે માત્ર માત્ર અંતરમાં પુરુષાર્થ બાકી રહે છે. એવો અંતરંગ પુરુષાર્થ થાય છે ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થાય છે. એટલે એ જ ભાવના કરવી, અને આ અતિ અતિ દુર્લભ છે. હવે દુર્લભતાની થોડી વાત એમાં કરીએ તો એને આટલી સમજ મળવી, એને આટલી સરળતા મળવી, આટલી યોગ્યતા થવી, એમાં જ દુર્લભપણું તો છે. અને એ મનુષ્ય થયો, સંઘની પચેન્દ્રિય થયો, છતાં પણ નથી વિચાર કરતો, બીજે બધે એ રસ લઈ રહ્યો છે, એવા તો ઘણા જ એક્ઝામ્પલ જોવા મળે છે. આપણી આસપાસમાં મોટાભાગના જીવો આ જ કાર્ય કરી રહ્યા છે. એ મોટા સાક્ષર હોય, યુનિવર્સિટીમાં ભણાવતા હોય, પીએચડી થયા હોય અને પીએચડીના ગાઈડ પણ હોય, તે છતાંય ક્યારેય એ જીવન પ્રત્યે આ દ્રષ્ટિથી જોતા નથી કે હું ક્યાંથી થયો ને મારું કેવું સ્વરૂપ છે ને હું ક્યાં જવાનો છું, આ જીવ શાશ્વત છે કે નથી, કંઈ વિચાર કરતા નથી. બહુ હોશિયાર હોય, બહુ બુદ્ધિશાળી હોય, બધી રીતે બરાબર છે, છતાંય આ દ્રષ્ટિ નથી થતી. એ મોટામાં મોટી દુર્લભતા છે. આવી દ્રષ્ટિ થવી એ જ અતિ દુર્લભ વસ્તુ છે. ધર્મ પ્રત્યે, આત્મા પ્રત્યેની જે દ્રષ્ટિ થવી જોઈએ એ દ્રષ્ટિ ઘણા પ્રોફેસરોને નથી થતી. હું ઘણાને ઓળખું છું, મારા વખતમાં જે પ્રોફેસરો હતા એ અત્યારે હજી પણ એ જ ઓપ્થેલ્મોલોજી કરી રહ્યા છે. અને એમાં આજે 70 વર્ષની ઉંમર થઈ, 75 વર્ષની ઉંમર થવા આવશે તો એ એમ જ છે કે અમે તો જીવન પર્યંત આ જ કરીશું. એ ઓપ્થેલ્મોલોજી સિવાય બીજું બહાર કંઈ જોઈ શકતા જ નથી. કૂવાનો દેડકો હોય ને, એ કૂવા જેટલી જ દુનિયાને જુએ, એને વિશાળતા ક્યાંથી આવે? બિચારાને ત્યાંથી બહાર નીકળવાનું થાય તો એ જુએ ને, એમાંથી જ બહાર નથી આવતા. બહુ જ હોશિયાર, પ્રખર બુદ્ધિશાળી, ખૂબ બધો વિચાર કરે પણ બહાર આવે નહીં. અને પાછા મને પણ સલાહ આપતા હતા કે છોડ દિયા, સબ છોડ દિયા. મેં કહ્યું હા છોડ દે, થોડા બહુ બી નહીં કરતા ઓપ્થેલ્મોલોજી. મેં કહ્યું નહીં કરતા, હવે ઓપ્થેલ્મોલોજી જ જાણે જીવન હોય એમ સમજીને જે બેસી રહ્યા છે, શું કરવું? પ્રભુ, જીવનમાં બીજી દ્રષ્ટિ જ લોકોએ અપનાવી નથી. એવા એવા હાઈકોર્ટના જજને પણ હું ઓળખું છું કે જૈન હોય, જન્મથી જૈન હોય તે છતાં પણ હાઈકોર્ટના જજ થયા, બધું થયા હોય તે છતાં પણ આ તરફની દ્રષ્ટિ જ ન મળે. કેટલું દુર્લભ છે. તમે મનુષ્ય નથી એની તો વાત જ એક બાજુ મૂકી દો, પણ મનુષ્ય થયા છો, જૈન દર્શન પણ તમને જન્મથી મળ્યું હોય તે છતાંય તમને આ તરફની દ્રષ્ટિ જ ન હોય, કેટલું દુર્લભ છે. હવે એ ક્યારે પામે? આટલા બધા સંયોગો સારા અનુકૂળ મળ્યા હોય, આટલી બધી સુવિધાઓ મળી હોય, આટલા બધા તમે હોશિયાર હો, બધું સમજી શકતા હો, અને માત્ર આ જ વાતને તમે નથી સમજતા, એના તરફ તમારી રૂચિ નથી થતી, એનાથી વધારે દયાજનક સ્થિતિ શું હોઈ શકે? અમને તો બધા એ પ્રત્યે દયા આવે છે, અરે રે બિચારા, આટલું પામ્યા પણ દ્રષ્ટિ આત્મા તરફ ન કરી, આમને આમ ચાલ્યા ગયા. અતિ દુર્લભ છે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ કરોડોમાં એક જીવને જ એની રૂચિ થાય છે, અને એવા જે રૂચિ કરનારા લાખોમાંથી એકાદ જીવ જ એને પામે છે, એટલું બધું દુર્લભ છે પ્રભુ. એનો પુરુષાર્થ અપૂર્વ છે, એની પાછળ લાગી જવું, અને જે લાગી ગયા છે એને ક્યાંય ક્યાંય કેટલી બધી જગ્યાએ અટકવાના સ્થાનો થયા છે અને અટકી જાય છે, એવા વખતમાં જરાય પ્રમાદ કરવો પાલવે એમ નથી પ્રભુ. એવો પ્રમાદ જ્યાં સુધી વર્તતો હશે કે માત્ર આટલું કરીશું તો થઈ જશે, તો ભાઈ તું ભૂલ્યો છે. તું આજે સ્વાધ્યાયમાં બેઠો છે તો તારા સ્વરૂપની પ્રાપ્તિને અર્થે બેઠો છે. તું પ્રભુ સિદ્ધ સમાન છો, તું તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તો તારા અંતરમાં પડ્યું છે, ત્યાંથી તારે પ્રાપ્ત કરવું છે તો પુરુષાર્થ પણ એવો જોઈશે. તું તીર્થંકર ભગવાન તરફ દ્રષ્ટિ કર, કેવળી ભગવાન તરફ દ્રષ્ટિ કર. પ્રભુ મહાવિદેમાં બિરાજે છે, વીસ વર્તમાનમાં તીર્થંકર બિરાજે છે, અને એમના સમોસરણમાં અને અન્ય ઠેકાણે બધે કેટલાય કેવળીઓ ભગવાન પણ બિરાજી રહ્યા છે. ત્યાં મહાવિદે ક્ષેત્રમાં કેટલા બધા કેવળી ભગવાન છે, જેમણે ભાવ મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે, પોતાના સ્વરૂપમાં અત્યંત આનંદ, અત્યંત સુખમાં બિરાજી રહ્યા છે. એમના પુરુષાર્થનો પ્રભુ વિચાર કર ને કે કેવો અદભુત પુરુષાર્થ, કેવો અદભુત પુરુષાર્થ હશે, કેવો અપૂર્વ પુરુષાર્થ હશે, ક્યારેય ન થયો એવો પુરુષાર્થ. એમને બીજી બધી જગ્યાના લક્ષ્ય ને રૂચિ ને બધું છૂટી ગયું હશે. એ તીર્થંકર ભગવાન જે થયા છે એ મહારાજા હોય કે પછી એ ચક્રવર્તી પણ હોય, એ અઢળક સુખ અને સંપત્તિનો ત્યાગ કરીને નીકળી ગયા હોય એનો તું વિચાર કર. એ બધું એમને મળ્યું હતું, તને જે મળ્યું છે એના કરતા પ્રભુ એમને ઘણું બધું બાહ્યમાં મળ્યું હતું, છતાંય ત્યાં દ્રષ્ટિ નહીં કરી. અને પાછો પુરુષાર્થ પણ કેવો અપૂર્વ ઉપાડ્યો, નગ્ન દિગંબર મુનિ થઈ અને ચાલી નીકળ્યા, મૌન થઈ ગયા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાં સુધી તીર્થંકર ભગવાનનો જીવ છે ને એ મૌન જ રહે છે. એક વખત દીક્ષા લે છે બસ પછી મૌન થઈ જાય છે. બીજા બધા જે છે એ તો દેશના આપે છે, પણ આ વાત પણ સમજવા જેવી છે. તીર્થંકર ભગવાન જે છે એમની દેશના અધૂરી હોય જ નહીં, એટલા માટે જ એ મૌન હોય છે. અધૂરી કહેવાનો અર્થ એ છે કે એમને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય પછી એમની દેશના શરૂ થાય. એની દેશના કેવી રીતે શરૂ થાય છે? કોઈ એમની ઈચ્છાથી નથી થતી, કેમ કે ઈચ્છા તો એમણે પૂર્વે કરી લીધી હતી. ઈચ્છા તો પૂર્વભાવમાં એમણે ઘણી કરી એટલે તો તીર્થંકર થયા. અને એમને એવી ઈચ્છા કરી કે બધા પૂર્ણ તત્વ પામે, પૂર્ણ તત્વને પ્રાપ્ત કરે, એવી ઈચ્છા કરી તો પછી એ જ પ્રમાણે પૂર્ણ તત્વની જ દેશના થાય છે. અને એ દેશના થાય છે ત્યારે એમને તો એ તરફ લક્ષ પણ નથી, એ સ્વયં ઓમકાર ધ્વનિ રૂપે, દિવ્ય ધ્વનિ રૂપે નીકળે છે. આવા તીર્થંકર ભગવાનના પુરુષાર્થનો વિચાર કરવો, એમના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરવો, અને એમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. પણ રોજ આ જ વાત હોય, આ જ વાત હોય, અતિ દુર્લભ વસ્તુ છે, એની જ વાત હોય, બીજી શું વાત કરવી? એવા રત્નત્રયની પ્રાપ્તિ સિવાય જીવનમાં બીજું કંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. જ્યારે જ્યારે ઢીલા પડી જાય, જ્યારે જ્યારે એમ થઈ જાય કંઈક બીજી વાતમાં આવી જાય, કોઈક વસ્તુનું મહાત્મા આવી જાય, કોઈક રીતે પલોટાઈ જઈએ આપણે, કોઈક જગ્યાએ મેમ્બર થઈ જઈએ, કોઈક જગ્યાએ પ્રમુખ થઈ જઈએ, કોઈક જગ્યાએ મંત્રી થઈ જઈએ, ત્યારે આપણે એ બધામાં સમય વ્યતીત કરી નાખીએ, બગાડી નાખીએ, રાગ દ્વેષના ભાવે આપણે વર્તીએ, ત્યારે બધું ભૂલી જઈએ છીએ. એટલા માટે આ સ્વાધ્યાય છે, આ સત્સંગ છે, આ શિબિરો છે, એ બધામાં જઈ અને ફરી પાછું આપણે ક્યાં હતા, ક્યાં જવું છે એનો વિચાર કરવો, નિયમિતતા રાખવી, ગુરુદેવના પ્રવચન સાંભળવાની નિયમિતતા રાખવી, સ્વાધ્યાય અચૂક કરવા, અચૂક કરવા. એમ નહીં કે હું ગુરુદેવનું પ્રવચન સાંભળવાનો છું તો સ્વાધ્યાય મારે આનો કરવાની જરૂર નથી, એ ભાવના જો હોય તો ખોટી ભાવના છે. ગુરુદેવનું પ્રવચન તો સાંભળવાનું જ છે, ગુરુદેવનું પ્રવચન તો સાંભળવાનું જ છે, કેમ કે મારી પાસે એ સીડીમાં પડ્યું છે એટલે હું ગમે ત્યારે સાંભળી લેવાનો જ છું. આમ કરી અને પ્રમાદ કરી નાખે છે, જીવને શું થાય છે, 9000 પ્રવચનો બધાને $15 મફતમાં મળી ગયા છે, એટલે બધા પ્રવચનો મારી પાસે છે, બધા મારી પાસે છે એમ બુસ્ટિંગ કર્યા કરે છે, અને 9000 પ્રવચનો મળ્યાને આ એક વર્ષ પૂરું થવામાં આવશે, એમાંથી મને એમ જણાવો કે જેમણે $15 ત્યાં ખરીદ્યા છે એમાંથી કેટલા લોકોએ જેટલા દિવસ ગયા એટલા પ્રવચન સાંભળ્યા છે, જેટલા દિવસ ગયા જે દિવસે પ્રાપ્ત થયા એ $15 જે સીડી પ્રાપ્ત થઈ, તો રોજના એક પ્રમાણે આજે જોઈએ તો ઓછામાં ઓછા મારા હિસાબે 300 પ્રવચનો સાંભળવા જોઈએ. કોણે 300 પ્રવચન સાંભળ્યા છે મને એમ કહું, મારે નામ નથી આપવું, પણ એક ભાઈની મારે આ વાત કરવી છે, અને એ કદાચ એ ભાઈ અત્યારે હશે કે નહીં હોય મને ખબર નથી, અત્યારે સ્વાધ્યાયમાં એમના સ્વજન તો છે, સ્વાધ્યાયમાં હું જાણું છું, એટલે મારે એમને એ જણાવવું છે, પછી પ્રત્યક્ષ એમને સમજાવીશ. એ પહેલા સ્વાધ્યાયમાં આવતા હતા અને પછી સ્વાધ્યાય છોડી દીધા. કેમ? તો કે ગુરુદેવ સિવાય બીજાની વાત આપણે સાંભળવી નથી, અને ગુરુદેવના પ્રવચન તો મારી પાસે છે. આમાં બન્યું એવું કે ગુરુદેવના પ્રવચન મારી સાથે છે, મારી પાસે છે, મારી પાસે છે, મારી પાસે છે, એમ કરતા કરતા અઠવાડિયામાં 2 વખત સાંભળ્યા હશે, 1 વખત સાંભળ્યા હશે કે 5 વખત સાંભળ્યા હશે, પણ નિયમિતતા તો જળવાઈ જ નહીં ને, નિયમિતતા ના જળવાઈ. અને હું તો બધાને કહું જ છું કે કોઈએ 300 પ્રવચન સાંભળ્યા નથી, જેણે જેણે લીધા છે એમણે બધા એ મૂકી રાખ્યા છે, શોભામાં મૂકી રાખ્યા છે. આજે સાંભળશું, કાલે સાંભળશું, આજે ટાઈમ ન મળ્યો એટલે નહીં સાંભળ્યું, આજે આમ થયું એટલે નહીં સાંભળ્યું, આજે આમ થયું, કંઈક ને કંઈક બહાનું મળી રહેશે. નિયમિતતા માટે થઈને પહેલા શરૂઆતમાં અમુક નિયમ કડક બનાવવા પડે. જો સાધક જીવોએ અમુક ડિસિપ્લિન રાખવી જ પડે. ડિસિપ્લિન વગરનું જીવન જે છે ને એ પશુ જેવું જીવન છે. જીવનમાં ડિસિપ્લિન હોય તો અહીંયા પણ આ જ્યારે મોટું મહાન કાર્ય કરવા આપણે નીકળ્યા છીએ ત્યારે એવી ડિસિપ્લિન હોવી જ જોઈએ, એવી ડિસિપ્લિન આપણને હોવી જ જોઈએ. અને એમાં એની એક ડિસિપ્લિન છે કે સમયસર અમુક વસ્તુ કરવી. હવે તમે એકલા છો ને, તમારે પોતાને જ એનો નિર્ણય કરવાનો છે ને, એટલે તમે ઢીલા પડી જાઓ. 7 વાગે એટલે 7 વાગે પ્રવચન ચાલુ કરી જ દેવું એવું નથી થતું. એટલા માટે થઈને અમે તમને યાદ કરાવીએ છીએ, પ્રભુ સ્વાધ્યાયમાં અમે તમને આ વાત યાદ કરાવીએ છીએ કે આ સ્વાધ્યાય કર્યો, હવે તમે આ વિષય ઉપર ગુરુદેવનું પ્રવચન જરૂરથી સાંભળજો અને જરૂરથી અભ્યાસ કરજો. અને ડબલ બે વસ્તુ થાય તો એમાં નુકસાન શું? સ્વાધ્યાય પણ થાય અને ગુરુદેવનું પ્રવચન પણ સંભળાય તો નુકસાન? બે વાત સ્વાધ્યાયમાં કરીશું, બધાની સાથે વાતચીત કરીશું, તો ઘણા બધા પ્રશ્નો જે છે એ આપણને પણ ઉદ્ભવે કે આ વાતનો તો મેં વિચાર જ નથી કર્યો. આ 2 વર્ષની અંદર મને કેટલાય લોકોએ કેટલી બધી વાતો શીખવાડી છે, હું એમ કહું છું. ઘણા લોકોએ મને ઘણું બધું શીખવાડ્યું છે, ઘણું બધું મને જાણવાનું મળ્યું છે. એટલે આ સ્વાધ્યાય વસ્તુ જુદી છે, સત્સંગ છે, આપણે સાથે બેઠા છીએ, એક જગ્યાએ નથી બેસી શકતા, ક્ષેત્ર અપેક્ષાએ પણ કંઈ નહીં, ટેલિફોનના માધ્યમ દ્વારા આપણે સાથે બેઠા છીએ. હવે આ ટેલિફોન જેવી નકામી વસ્તુ એનો 1 કલાક મારે નથી બગાડવો, આવો વિચાર કરે છે, હવે એ શું કરવાના છે? હજી એમ પણ હજી મનમાં થાય કે ટેલિફોન બધો મારો એમ કે બિઝી રહે છે. અરે ભાઈ, તારા ટેલિફોનને બિઝી આનાથી સારી રીતે તું કઈ રીતે રાખવાનો છે? ટેલિફોનને બિઝી રાખવામાં કઈ આનાથી ઉત્કૃષ્ટ કારણ કયું છે કે જેમાં તારો ટેલિફોન બિઝી રહેશે એના આનાથી વધારે સારું ઉત્કૃષ્ટ કારણ શું છે? કે જેમાં તું બધાની સાથે બેઠો છે, તું વિચાર કરે છે, આનાથી સારો ઉપયોગ શું છે, સદુપયોગ શું છે? જરા જરા નાની નાની વાતોમાં ક્યાં તું ભાઈ અટવાઈ રહ્યો છે? તું ભગવાન આત્મા છો અને આ બધું તને મળ્યું છે, એ તને ભગવાન આત્મા થવા માટે મળ્યું છે, એટલો વિચાર કર. પ્રભુ, તને જે બધું મળ્યું છે એ તને ભગવાન થવા માટે મળ્યું છે. તારી જાતને તું ભગવાન બનાવીને જ રહે. આ જીવનમાં તારે બીજું કાંઈ કરવાનું નથી. આ રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે, કરવી છે, કરવી છે, ને કરવી જ છે. એવા અતિ દુર્લભ રત્નત્રયની પ્રાપ્તિને માટે આપણે આટલો બધો પુરુષાર્થ કરીને આટલા આગળ આવ્યા છીએ, તો હવે નહીં છોડીએ, હવે નહીં છોડીએ, હવે બધું કરીશું. રોજે રોજ નિયમિત વાંચન, સ્વાધ્યાય અને ગુરુદેવનું પ્રવચન સાંભળવાનો એક નિયમ લઈ લે પ્રભુ, એવો તું નિયમ લઈ લે. તારી પાસે બધી અનુકૂળતા પડી છે અને આ એક સમયને કારણે, સમયના બંધનને કારણે આપણે સાથે તો બેસી જઈએ છીએ. એક તો વસ્તુ થઈ રહી છે, હવે સાથે ને સાથે તું પછી એના ઉપર આગળ વિચારણા રૂપે શાસ્ત્ર વાંચવાનું પણ શરૂ કરી દે. નિયમિતતા ખૂબ જરૂરી છે, ત્યારે જ આખું જીવન બદલાશે, વિચારધારા બદલાશે, મનન મંથન ચાલુ થશે. મનન મંથન ને ચિંતવન નથી ચાલુ થતા. ઘણા લોકો મને કહે છે, પૂછે છે કે રમેશભાઈ, આ બધું વાત તો બરાબર તમે કહો છો, ત્યારે તો બરાબર લાગે છે, પણ પછી પાછું ભૂલી જવાય છે, પાછું ભૂલી જવાય છે. હું કહું કંઈ વાંધો નહીં, શાસ્ત્રની વાતોની સૂક્ષ્મતા યાદ ન રહે તો કંઈ નહીં, પણ તમને ભાવ એવો રહેવો જોઈએ, તમને જેટલું થાય તેટલું મનન મંથન ચિંતવન થવું જોઈએ કે એનો જ વિચાર, એનું જ મહાત્મા આવે, બીજા બધાને ગૌણ કરી દેવાનું કરવું જોઈએ. બહેનોને ઘણા ઘરના કામો, ઘણી ઉપાધિઓ, ઘણી ચિંતા હોય છે, પણ બધું એ તો થતું હોય તેમ થવાનું જ છે. એનામાં જેટલો રાગ પડ્યો છે ને એટલું એ મહત્વ લાગે છે. એ રાગ ઓછો થાય તો મહત્વ નથી લાગતું, એ થવાનું છે. એમ કરીને જે નથી થતું એને કરો ને. નથી શું થતું, પોતાના સ્વરૂપમાં નથી જવાતું એનો પ્રયત્ન કરો ને પ્રભુ. એક વખત એનું મહાત્મ સ્થાપો ને પ્રભુ. તો આ બોધિ દુર્લભ ભાવનાની વાત આ પ્રકારે કરવી, આ એક ઉદાહરણ સમજવું. આ જે આપણે ભાવના અત્યારે જે રીતે મનન મંથન કર્યું એ રીતે બધાએ એ જ લાઇનમાં આગળ વિચારવું. આ બોધિ દુર્લભ ભાવના છે. એના પછીનો શ્લોક છે 56માં શ્લોકમાં કહે છે કે જિન ધર્મો એમંતમ દુર્લભો ભવિનામત તથા ગ્રાહ્યો યથા સાક્ષાદામોક્ષમ સહ ગચ્છતિ. સંસારી પ્રાણીઓને માટે આ જૈન ધર્મ અત્યંત દુર્લભ માનવામાં આવ્યો છે. ઉક્ત ધર્મને એ રીતે ગ્રહણ કરવો જોઈએ કે જેથી તે સાક્ષાત મોક્ષ પ્રાપ્ત થતા સુધી સાથે જ આવે. સંસારી પ્રાણીઓને માટે આ જૈન ધર્મની પ્રાપ્તિ ખૂબ ખૂબ દુર્લભ છે. બિચારા નિગોદમાં જે રહ્યા છે જીવો, એમની તો શું વાત કરવી. ત્રસ થાય છે અને ત્રસમાં પણ કેટલો બધો સમય સુધી એમને એમ રહે છે. એક ઇન્દ્રિયમાં કેટલા વર્ષોના વર્ષો, લાખો વર્ષો સુધી એક ઇન્દ્રિયમાં એ રહે છે. વનસ્પતિ થાય છે અને વનસ્પતિમાં કેટલાય વર્ષો સુધી વનસ્પતિ તરીકે રહે છે. એ ત્યાંથી મરીને વનસ્પતિમાં, ફરી પાછો વનસ્પતિમાં, મરીને વનસ્પતિમાં જ જાય. એવું કેટલા વર્ષો સુધી ચાલે છે. અને પછી ક્યારેક એ બે ઇન્દ્રિય થયો છે, ત્રણ ઇન્દ્રિય થયો છે, એમાં જયારે મનુષ્ય થાય ત્યારે કંઈક આગળ વાત આવે. હવે આ ત્રસનો કાળ, 2000 સાગરોપમનો કાળ, એમાં જયારે મનુષ્ય થાય એટલું મનુષ્ય થવા મળતું નથી. મનુષ્ય થાય અને અભ્યાસ કરે ત્યારે એને કંઈક પ્રાપ્ત થાય. અને એમાં એ જો મનુષ્ય થયો હોય અને એમાં એ પણ પાછો આ ધર્મને, આ શાસ્ત્રો ને નથી પામતો, તો પછી કેટલું બધું અઘરું પડે. અને જયારે એ પામે છે તો પણ એ ધર્મને પછી છોડી દે તો એનું શું થશે. ધર્મને પામ્યો છે, ધર્મની પ્રાપ્તિ થઈ છે, ધર્મ મળ્યો છે, તો પછી કહે છે કે એવા ધર્મને તારે ગ્રહણ કરીને રાખવો જોઈએ. અને ક્યાં સુધી? તો કે તારા જીવનના અંત સુધી આ ધર્મ તારી સાથે જ રહેવો જોઈએ. જીવનનો અંત આવે ત્યાં સુધી આ જીવનનો અંત આવે ત્યાં સુધી રહેવો જોઈએ. અને પછી એથી આગળ વાત કરી છે કે ખરેખર તો એ જ્યાં સુધી તું મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે ત્યાં સુધી તારે આ ધર્મને સાથે રાખવો જોઈએ. મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તારે આ ધર્મને સાથે રાખવો જોઈએ. આ ભાવમાં કદાચ મોક્ષની પ્રાપ્તિ ન થાય તો કઈ નહીં. અહીંયા પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે મોક્ષની પ્રાપ્તિ નથી, કઈ નહીં. તેથી શું થયું? અનુસંધાન મળી જવાનું છે. બીજા ભાવમાં અનુસંધાન મળવાનું છે. અને એવું અનુસંધાન પ્રાપ્ત થવા માટે થઈ અને તારે એ ધર્મને ગ્રહણ કરી રાખવો જ રહ્યો. એ વાત અહીંયા કરી છે કે મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તારે આ ધર્મને ગ્રહણ કરી રાખવો જોઈએ. અને એનાથી જ તું કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરી શકીશ. ધર્મથી જ તને એની પ્રાપ્તિ થશે. ધર્મ કોને કહેવો? પણ પાછી વાત જરાક વિચાર કરી તો ધર્મ કોને કહેવો કે જે મુક્તિની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. જે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે પરમ સત્ય એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. જે આચાર્ય ભગવાન અને ઉપાધ્યાય ભગવાનોએ જે પ્રરૂપણા કરી છે, અનુભવ સહિત સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર જેમને વર્તે છે, એવા ગણધર આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ જેમાં પ્રવર્તી રહ્યા છે એ સાચો ધર્મ છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ જ નિજ ધર્મ છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ એ જ નિજ ધર્મ છે અને તે પામવો અતિ કઠિન છે. આ કઈ વ્રત, દયાદાન, ભક્તિ છે? વ્રત, દયાદાન અને ભક્તિ છે એ કંઈ ધર્મ નથી. એ તો સાથે રહેલી વસ્તુ છે, એ પરલક્ષે થતી વાત છે. સાચો ધર્મ તો આત્માને લક્ષે છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ એ જ નિજ ધર્મ છે અને એને પામવો, એની પ્રાપ્તિ કરવી અને પછી એને ગ્રહી રાખવો, એને ગ્રહણ કરી રાખવો એ જ કર્તવ્ય છે. ધર્મ ભાવનાની વાત ચાલે છે ને અહીંયા. तो गुरुदेव पण कहे छे के भगवान आत्मा ज्ञान स्वरूप छे, एने एवा स्वरूपनी प्राप्ति करवी ए ज धर्म छे अने ए अति दुर्लभ छे, एना संबंधी विचार करवो ए धर्म भावना छे। હવે એના પછી 57માં શ્લોકની અંદર વાત કરે છે કે દુઃખ ગ્રહણ ગણા કિરણે સંસાર પ્રક્ષાર સાગરે ધર્મ પોતમ પરમ પ્રાહુસ્તારણાર્થ મનીષીણા। વિદ્વાન પુરુષો દુઃખરૂપી હિંસક જળ જંતુઓના સમૂહથી વ્યાપ્ત આ સંસારરૂપી खारा समुद्र मा तेनाथी पार थवा माटे धर्मरूपी नौका ने उत्कृष्ट बतावे छे। आ रीते धर्मना स्वरूपनो विचार करवो ते धर्म भावना कहेवामां आवे छे। जो समुद्रनी वात लीधी, संसार रूपी खारो समुद्र, खारो समुद्र एटला माटे कहो छे के एमा खारास कई रीतनी पड़ी छे કે એને ક્યાંય શાંતિ નથી વળતી, આત્માને અશાંતિ જ છે। એને વસ્તુઓની પ્રાપ્તિ, સંયોગોની પ્રાપ્તિ થાય છે તો એ શાંતિ નથી વળતી, એટલે એવી અશાંતિરૂપ ખારાસ એ સંસારરૂપી સમુદ્રમાંથી અને હિંસક જળચર, હિંસક જળચર એમાં રહ્યા છે જે મગર વગેરે આ તે એ બધા રહ્યા છે, તો એનાથી બચવા માટે એ સમુદ્રમાં એ તરીને નહીં જઈ શકે પણ એને નાવનો ઉપયોગ કરવો પડશે। આ બધી ખારાસ અને હિંસક જળચર રહ્યા છે અંદર, એટલે તો એવી જે નાવ છે એને ધર્મરૂપી નૌકા કહેવામાં આવી, તો એવી ધર્મરૂપી નૌકા છે એ એવા સંસારમાંથી તને તારશે, એટલે ધર્મ છે એ જ સંસારમાંથી તારવા માટેનું એક માત્ર સાધન છે। એટલે એવા ધર્મના સ્વરૂપનો વિચાર કરવો તેને ધર્મ ભાવના કહેવામાં આવે છે, એમ કરી અને અહીંયા આગળ વાત પણ લેવામાં આવી। ધર્મની ભાવનામાં આગળ 56માં શ્લોક પછીથી વધારે વિસ્તાર કરીને એમ કહેવામાં આવ્યું કે બીજો કોઈ રસ્તો જ નથી, તને આ સંસાર તરી જવા માટે થઈ અને ધર્મ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી। દરેકની પદ્ધતિ હોય, તમારે ડોક્ટર થવું હોય, મેડિકલ થવું હોય તો કે તમારે સાયન્સનો અભ્યાસ કરવો જ પડે, મેડિકલ સાયન્સ ભણવું જ પડે તો જ ડોક્ટર થવાય, બીજી કોઈ રીત નથી। તો કોઈને ત્યાં બેઠા હોય, ડોક્ટરને ત્યાં બેઠા બેઠા શીખી જવાય તો કે ના ના એમ ન શીખી શકાય, ત્યાં તો આપણે બરાબર પકડી લઈએ છીએ કે ના બરાબર છે, કે એન્જિનિયર થવું હોય તો એન્જિનિયરના ત્યાં એની ઓફિસમાં બેસીએ તો આપણે એન્જિનિયર થઈ જઈએ તો ના ના થવાય, ના પણ આપણે બરાબર થઈએ ત્યાં બેસીએ ને ચોપડીઓ વાંચીએ બધું કરીએ તો ના થવાય તો ના ના થવાય, તારે એન્જિનિયરિંગ કોલેજમાં જવું જ પડે, એમાં આપણે ના નથી પાડતા, એમ જ કહીએ કે ના એ રીતે થવાય જ નહીં। તો પ્રભુ અહીંયા પણ એમ જ છે કે ધર્મની પ્રાપ્તિ જેમ થતી હોય તેમ જ થાય, સંસારની વિટમણાઓમાંથી છૂટવું છે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે, મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, મોક્ષ જોઈએ છે તો પછી એ ધર્મથી જ થાય, બીજી કોઈ રીતથી ના થાય, અને એ ધર્મ માર્ગ સિવાય તું એમ માનતો હોય કે હું બીજી કોઈ પણ રીતે હું સુખી થઈ જઈશ તો તું ભૂલે છે, તું ભૂલે છે। તને મનમાં હજી પૈસા દ્વારા તું બધું પ્રાપ્ત કરી લેવાની ભાવના રાખતો હોય ને, અહીંયા ઘણા લોકો કહે છે, અમારે તો ડાયમંડવાળા બહુ કહે છે, ભાઈ પૈસા છે એ જ બધું છે, બીજું કંઈ નથી, બધું પૈસા હોય તો બધું થાય, પૈસા હોય તો ધર્મ પણ થાય ને બધું થાય, આમ જ કે છે, બોલો ચોખ્ખું એમને અમે કહીએ છીએ કે ભાઈ પૈસાથી પ્રાપ્ત કંઈ નથી થતું, ધર્મથી બધું પ્રાપ્ત થાય છે, અને એ ધર્મ પણ કયો સાચો ધર્મ, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલો જે ધર્મ, એ ધર્મ દ્વારા જ બધું પ્રાપ્ત થાય, એના સિવાય બીજી કોઈ રીતે કંઈ પ્રાપ્ત થતું નથી। એટલે એ વાત અહીંયા કહે છે કે એ સંસારના દુઃખો કાપવા માટેનું એકમાત્ર સાધન ધર્મ છે, તું ધર્મને ગ્રહણ કર, એ ધર્મરૂપી નૌકા દ્વારા જ તું સંસારને તરી શકીશ। એટલે 57માં પણ એ જ વાત કરવામાં આવી, એટલે 12 ભાવનામાં 56માં અને 57માં 12મી ભાવનાની ધર્મ ભાવનાની જ વાત કરવામાં આવી છે, ધર્મરૂપી જહાજને। હવે એના પછીથી 58માં શ્લોકની અંદર વાત કરે છે કે અનુપ્રેક્ષા ઇમા સિદ્ધિ સર્વદા હૃદયે ધૃતા કુર્વતે તત્પરમ પુણ્યમ હેતુર્યત્સર્ગમોક્ષયો। સજ્જનો દ્વારા સદા હૃદયમાં ધારણ કરવામાં આવતી આ 12 અનુપ્રેક્ષાઓ તે ઉત્કૃષ્ટ પુણ્ય ઉત્પન્ન કરે છે કે જે સ્વર્ગ અને મોક્ષનું કારણ થાય છે। 12 ભાવનાનું સ્વરૂપ દર્શાવ્યા પછીથી આચાર્ય પદ્મનંદી કહે છે કે આ 12 ભાવનાઓ હૃદયમાં ધારણ કરતા, એનો ખૂબ વિચાર કરતા એનું ફળ મળે છે. અને એ ફળ કેવું મળે છે? તો કે શુભ ભાવ રૂપે જે પ્રાપ્તિ થાય છે એના દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, અને શુદ્ધ ભાવ રૂપે જે પ્રાપ્ત થાય છે એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેટલો શુભ વિકલ્પ છે, જેટલો શુભ ભાવ છે, તેટલું પુણ્ય થાય છે, અને જેટલી શુદ્ધ ભાવના છે એ શુદ્ધ ભાવની વૃદ્ધિ પૂર્વક જે સંવર્ધ અને નેજરા થાય છે, શુદ્ધ ભાવની વૃદ્ધિ થતાં એ સંવર અને નેજરા થાય છે અને એ મોક્ષનું કારણ છે. એટલે એ મોક્ષ કહેવામાં આવે. સ્વર્ગ અને મોક્ષનું કારણ થાય છે એમ અહીંયા કહ્યું છે. તો જેટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે આ 12 ભાવનાઓ ભાવતા, અને એવી 12 ભાવનાઓ ભાવતા પોતે માત્ર વિકલ્પ કરે છે એમ નહીં, પણ સાથે સાથે એ જ પ્રમાણે પુરુષાર્થ કરે છે, ત્યારે જેટલો શુભ ભાવ વર્તે છે, જેટલો શુભ ભાવ વર્તે છે એટલો પુણ્યનો બંધ થાય છે, અને જેટલી શુદ્ધ ભાવનાની વૃદ્ધિ થાય છે અને એમાં જેટલો સંવર થાય છે, નેજરા થાય છે, એટલું એ મોક્ષનું કારણ થાય છે, મુક્તિનું કારણ થાય છે. પોતાની સ્વરૂપની નજીક જવા માટે થઈ અને એ શુદ્ધ ભાવ છે એ જ કાર્યકારી છે. એમ એ સ્વર્ગ અને મોક્ષનું કારણ થવારૂપ આ 12 ભાવનાઓ શ્રાવકે હંમેશા ભાવવી, 12 ભાવનાનો હંમેશા વિચાર કરવો, એવી 12 ભાવના હંમેશા શાંત ચિત્તે ભાવવી, અને એના દ્વારા વૈરાગ્યમય થવું, વિતરાગી ભાવને પોષવો. 12 ભાવનાઓ શું છે આપણે ફરીથી જરાક લઈ લઈએ. અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આશ્રવ ભાવના, સંવર ભાવના, નિજરા ભાવના, લોક ભાવના, અને બોધિ દુર્લભ ભાવના, અને અત્યારે છેલ્લી વાત હમણાં કરી તે ધર્મ ભાવના. એમ 12 ભાવનાઓ હંમેશા ભાવવી એ શ્રાવકને માટે સ્વર્ગ અને મોક્ષનું કારણ થાય છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. 12 ભાવનાની વાત જુદા જુદા શાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારે લેવામાં આવી છે. સહેજ સાજ ફેરફાર આપણને લાગે. કૃપાળુ દેવે પણ 12 ભાવનાઓ વિશે વિસ્તારથી લખ્યું છે. એમાં સહેલાઈથી સમજાય એ માટે એ 12 ભાવનાઓની સાથે એમણે ઉદાહરણો આપ્યા છે, દ્રષ્ટાંત આપ્યા છે, અને દ્રષ્ટાંત દ્વારા એ 12 ભાવનાનું સ્વરૂપ સમજાય છે. અહીંયા પદ્મનંદી આચાર્ય ભગવાને આ રીતે શ્લોક દ્વારા 12 ભાવનાઓ આપણને સમજાવી છે. એવી રીતે બીજા પણ શાસ્ત્રો છે કે જેમાં 12 ભાવનાની જ વાત કરવામાં આવી હોય. કાર્તિકેયાનું પ્રેક્ષા જે છે એ આખી વસ્તુ 12 ભાવના રૂપે જ કહેવામાં આવી છે. એ 12 ભાવનાની અંદર આખું જૈન દર્શન સમાવી લેવામાં આવ્યું છે. એ રીતે કાર્તિકેયના પ્રેક્ષાની અંદર વાત કરવામાં આવી છે. સમય મળે તો એ વાંચી જવા જેવું છે, વાંચવા જેવું છે, અભ્યાસ કરવા જેવું છે. કદાચ શરૂઆતમાં ભાષાની રીતે અઘરું લાગે, પણ એ કરી શકાય તેવું છે. પણ જાણ્યા અથવા અજાણપણે, જાણવાથી જાણીને અથવા અજાણપણે પણ જ્યારે જ્યારે આપણે ધર્મ સંબંધી વિચાર કરીએ છીએ ત્યારે એમાં ખરેખર તો કોઈક આ પ્રકારની ભાવના હોય છે. જે 12 ભાવનાના નામ પણ નથી જાણતો છતાં પણ જે વૈરાગ્ય સંબંધીની જે કંઈ વાત કરે છે તો એમાં એક પ્રકારે અથવા બીજા પ્રકારે કોઈક ભાવનાની જ વાત આવે છે, એવું જ બને છે. પણ એમ કરવા કરતાં આપણે 12 ભાવનાનું બરાબર સ્વરૂપ સમજી અને પછી એના ઉપર મનન મંથન ચિંતન કરીએ તો એ વધુ લાભદાયી થાય, તો એ વધુ લાભદાયી થાય. એટલે આપણે જે કરવા માટે નીકળ્યા છીએ એમાં 12 ભાવનાના નામ યાદ રાખી અને ફરી ફરીને એનો જો વિચાર કરીએ છીએ તો ઘણી બધી વસ્તુઓ જે છે આપણને સહેલાઈથી સમજાઈ જાય છે. ઘણી બધી વસ્તુઓ જે આપણે દૂર કરવી છે, છોડવી છે ને, જે આપણને નડે છે ને, એ નડતરરૂપ વસ્તુઓ એમાં સહેલાઈથી ચાલી જાય છે. એટલે પ્રેક્ટિકલી જે સાધક જીવ છે, જે કંઈ જેને કરવા જેવું છે ને, એને આ 12 ભાવનાઓ ને પ્રવૃત્તિમય બનાવવા જેવી છે. પ્રવૃત્તિમય એટલે વિચાર કરી અને એના સંબંધી પોતે શું કરવું એનો ખૂબ વિચાર કરવા જેવો છે. હવે બાકીની જે ગાથાઓ રહી છે એનો આપણે આવતા સ્વાધ્યાયમાં વિચાર કરીશું અને સમાલોચના પણ આપણે સાથે સાથે એ રીતે આવતા સ્વાધ્યાયમાં કરી લઈશું. તો આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ અને પછી આજનો સ્વાધ્યાય આજે પૂરો કરીએ. સુખતામ બોલીને સ્વાધ્યાય પૂરો કરીએ. જય જીનેન્દ્ર.